એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવી જગ્યા અને સંસ્કૃતિની વાત કરવાના છીએ જેના વિશે આપણે ઘણું સાંભળ્યું હોય છે પણ કદાચ ઊંડાણપૂર્વક સમજ્યા નથી હોતા. તિબેટ.
બરાબર. અને આપણી આજની આ જે વાતચીત છે એનો આધાર છે મેથ્યુ ટી કેપેસ્ટ્રિનનું પુસ્તક તિબેટ. આ પુસ્તક એટલા માટે ખાસ છે કારણ કે એટલે તે આપણને તિબેટની પેલી જાણીતી છબીઓ, જેમ કે કોઈ રહસ્યમય શેંગ્રીલા કે પછી ફક્ત ચીન સાથેના સંઘર્ષનું કેન્દ્ર, એનાથી આગળ લઈ જાય છે. એક વાસ્તવિક અને શું કહેવાય, બહુપરિમાણીય ચિત્ર રજૂ કરે છે.
હા, અને એ સમજવું ખૂબ જરૂરી છે કારણ કે તિબેટ માત્ર એક ભૌગોલિક પ્રદેશ નથી પણ એક 1000 વર્ષથી વધુ જૂની જીવન સંસ્કૃતિ છે અને આજે તો દુનિયાભરમાં તેની અસર દેખાય છે. તો આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે આટલી જટિલ અને સમૃદ્ધ સંસ્કૃતિ ખરેખર શું છે અને તે કેવી રીતે ટકી રહી છે.
ચાલો ત્યારે શરૂઆત કરીએ લેખકથી. કોઈ પણ વિષયને સમજવો હોય તો એના નિષ્ણાતને સાંભળવા પડે, ખરું ને? અને મેથ્યુ ટી કેપ્સ્ટિન તિબેટના અભ્યાસમાં એવા જ એક મોટા ગજાના વિદ્વાન ગણાય છે.
બિલકુલ. તેઓ યુનિવર્સિટી ઓફ શિકાગો અને પેરિસની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં બૌદ્ધ અને તિબેતી અધ્યયનના પ્રોફેસર છે. પણ એમને ખરેખર અલગ શું પાડે છે, શું ખાસ છે એમનામાં?
એમની સૌથી મોટી વિશિષ્ટતા છે ભાષાઓ પરનું પ્રભુત્વ. ખબર છે, તેઓ તિબેટી, સંસ્કૃત અને ક્લાસિકલ ચાઇનીઝ જાણે છે. હવે આનાથી શું થાય કે તેઓ સીધા મૂળ ગ્રંથો અને દસ્તાવેજોનો અભ્યાસ કરી શકે, જે ફક્ત અનુવાદો પર આધાર રાખતા ઘણા અભ્યાસુઓ માટે મતલબ શક્ય નથી હોતું. એટલે એમનું સંશોધન દાયકાઓ જૂનું, ઊંડું અને નિષ્પક્ષ ગણાય છે.
ઓહ, એટલે કે તેઓ કોઈ રાજકીય એજન્ડાથી પર રહીને તિબેટને એના પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. એક વિદ્વાન તરીકે તેઓ તિબેટની અંદરની વિવિધતા અને બહારની દુનિયા સાથેના એના જટિલ સંબંધોને પણ ઉજાગર કરે છે.
ચોક્કસ. એટલે જ આ પુસ્તક તિબેટ વિશેની ઘણી ઉપરછલ્લી ધારણાઓને શું કહેવાય, તોડે છે.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? કેપિસ્ટન શું કહેવા માગે છે? એમનું મુખ્ય કહેવું શું છે?
જો, પુસ્તકનો મુખ્ય તર્ક એ છે કે તિબેટને કોઈ એક ચોકઠામાં ફિટ ન કરી શકાય. એ નથી કોઈ રોમેન્ટિક સ્વર્ગ જેમ અમુક લોકો માને છે, કે નથી કોઈ પછાત સમાજ જેવો બીજો એક પ્રચાર થાય છે. એ એક અત્યંત જટિલ, ગતિશીલ અને સતત બદલાતી રહેલી સંસ્કૃતિ છે અને એને ઘડવામાં ઘણા પરિબળોએ ભાગ ભજવ્યો છે.
જેમ કે કયા પરિબળો મુખ્યત્વે?
સૌથી પહેલું તો જેની આપણે કદાચ ઓછી નોંધ લઈએ છીએ એની ભૂગોળ, પેલો વિશાળ, સૂકો અને ઊંચો ઉચ્ચ પ્રદેશ. પછી ત્યાંનો બૌદ્ધ ધર્મ પહેલાંનો જે આધ્યાત્મિક વારસો હતો એ, અને સૌથી મોટો પ્રભાવ પડ્યો ભારતીય બૌદ્ધ ધર્મનો. એણે તો તિબેટને ધર્મૂળથી બદલી નાખ્યો. અને હા, એના પડોશીઓ, ખાસ કરીને મોંગોલિયા અને ચીન સાથેના એના સંબંધો પણ ખૂબ મહત્વના રહ્યા છે.
બરાબર. એટલે પુસ્તક આપણને એક આખી સફર પર લઈ જાય છે, તિબેટની ધરતીથી શરૂ કરીને એના પ્રાચીન મૂળ, પછી મહાન સામ્રાજ્યનો ઉદય,
હા, પછી બૌદ્ધ ધર્મનો પ્રવેશ અને ફેલાવો,
જુદા જુદા સંપ્રદાયોનો વિકાસ, દલાઈ લામાના શાસનની સ્થાપના, પરંપરાગત સમાજ અને કળા, અને છેલ્લે આધુનિક યુગના પડકારો અને સંઘર્ષ સુધી. આ તો એક આખી સંસ્કૃતિની ગાથા છે.
બરાબર કહ્યું. ચાલો હવે થોડું ઊંડાણપૂર્વક જોઈએ, પુસ્તકના મુખ્ય વિભાગોમાંથી પસાર થઈએ. શરૂઆત કરીએ ભૂમિ, લોકો અને પ્રાચીન સામ્રાજ્યથી. કેપ્સ્ટિન વારંવાર કહે છે કે તિબેટને સમજવું હોય તો એની જમીનથી શરૂ કરવું પડે.
આ વાત રસપ્રદ છે. ભૂગોળ કેવી રીતે સંસ્કૃતિને આકાર આપી શકે એ જરા સમજાવો ને.
જો, તિબેટી ઉચ્ચ પ્રદેશની કઠોરતા, એની ઊંચાઈ, શુષ્કતા, વિશાળતા એ ત્યાંના લોકોના જીવન અને સ્વભાવ પર સીધી અસર કરી. ઓછી વસ્તી સ્વાભાવિક છે. ઉત્તરમાં મોટાભાગે પશુપાલકો, દક્ષિણમાં થોડી ખેતી. આ વાતાવરણે લોકોને સખત અને સ્થિતિસ્થાપક બનાવ્યા. પ્રકૃતિ સાથે એમનો સંબંધ બહુ ગાઢ બન્યો અને જમીનને પવિત્ર માનવાની ભાવના વિકસી. એટલે ભૂગોળ ખાલી બેકગ્રાઉન્ડ નથી, એ તો તિબેટની વાર્તાનું મુખ્ય પાત્ર છે એમ કહી શકાય.
અને પુસ્તક એ પણ યાદ અપાવે છે કે તિબેટ એટલે ખાલી આજનું ચીન શાસિત તિબેટ સ્વાયત્ત પ્રદેશ TR જ નહીં.
ના, બિલકુલ નહીં.
પણ આમદો અને ખામ જેવા વિસ્તારો પણ છે જ્યાં ભાષા અને સંસ્કૃતિની ઘણી વિવિધતા છે. એક મોટો ભૌગોલિક અને સાંસ્કૃતિક વિસ્તાર છે.
બરાબર. ઐતિહાસિક રીતે જોઈએ તો યારલુંગ વંશ અને ખાસ કરીને 7મી સદીના રાજા સોંગસેન ગમ્પો બહુ મહત્વના છે. એમણે શું કર્યું કે નાના રજવાડાઓને એક કર્યા, લાસાને રાજધાની બનાવી અને સૌથી અગત્યનું બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. નેપાળ અને ચીનની રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા જેનાથી બૌદ્ધ વિચારો અને કળા આવી.
ઓહ.
અને તિબેટી લિપિ પણ એમના સમયમાં જ બની.
એટલે આ તો પાયો નખાયો, પણ પછી આવ્યો બૌદ્ધ ધર્મનો મોટો પ્રભાવ. કેપ્સ્ટિન અને તિબેટનું બૌદ્ધ પરિવર્તન કહે છે. ઈશુ હતું બરાબર.
હા, આ કોઈ સામાન્ય ધર્મ પરિવર્તન નહોતું. કેપ્સ્ટિન સમજાવે છે કે આ એક રીતે ભારતમાંથી આખી સંસ્કૃતિની આયાત હતી અને રાજ્યના પૈસે ખયેલો પ્રોજેક્ટ હતો.
અચ્છા.
ધર્મ તો આવ્યો જ, પણ સાથે દર્શન, નીતિશાસ્ત્ર, કાયદા, દવા, કળા, સ્થાપત્ય અને લિપિ પણ આવી. ગુરુ પદ્મસંભવ અને શાંતરક્ષિત જેવા ભારતીય આચાર્યોએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી.
અને પેલી પદ્મસંભવની વાત તો ખાસ છે. એમણે સ્થાનિક દેવી દેવતાઓને બૌદ્ધ ધર્મના રક્ષક બનાવી દીધા. આ બતાવે છે કે બૌદ્ધ ધર્મ તિબેટમાં આવ્યો ત્યારે એણે સ્થાનિક પરંપરાઓ સાથે કેવું અનોખું સંમિશ્રણ સાધ્યું.
હા,
એમને નકાર્યા નહીં.
બરાબર. એમને સાથે લીધા, પણ આ પહેલો તબક્કો જેને પ્રથમ પ્રસાર કહે છે એ લાંબો ન ચાલ્યો. 9મી સદીમાં બૌદ્ધ વિરોધી રાજા લાંગ ડર્માની હત્યા થઈ અને સામ્રાજ્ય તૂટી પડ્યું. પણ રસપ્રદ વાત એ છે કે 10મી સદી પછી ફરીથી બૌદ્ધ ધર્મનું પુનરુત્થાન થયું, જેને પછીનો પ્રસાર ફીદર કહેવાય છે. આ વખતે ભારતીય ગુરુ અતિશા જેવા લોકો આવ્યા, નવા ગ્રંથોના અનુવાદ થયા અને 4 મુખ્ય બૌદ્ધ સંપ્રદાયો નિંગમા, જે સૌથી જૂનો પદ્મસંભવ સાથે જોડાયેલો, કાગ્યુ જેમાં મિલારેપા જેવા યોગીઓ થયા, સાક્ય જે વિદ્વત્તા માટે જાણીતો અને મોંગોલ સંરક્ષણ હેઠળ એમણે શાસન પણ કર્યું, અને પછીથી ગેલુગ જેણે શિસ્ત અને અભ્યાસ પર ભાર મૂક્યો નો વિકાસ થયો. આ સમય જબરદસ્ત બૌદ્ધિક અને આધ્યાત્મિક ઉર્જાનો હતો.
અને આ ગેલુગ સંપ્રદાયમાંથી જ દલાઈ લામાની પરંપરા શરૂ થઈ, બરાબર ને?
બરાબર. ગેલુગ સંપ્રદાયના સ્થાપક હતા મહાન સુધારક શોંગખાપા. એમણે મઠોમાં કડક શિસ્ત અને અભ્યાસ પર ભાર મૂક્યો. એમના અનુયાયીઓમાંથી જ દલાઈ લામાની પરંપરા આવી. દલાઈ લામા એટલે અવલોકિતેશ્વર બોધિસત્વ, એટલે કે કરુણાના દેવ, એમના પૃથ્વી પરના અવતાર. આની સાથે તુલ્કુ પ્રથા પણ વિકસી, એટલે કે પુનર્જન્મ લેનારા લામાઓની ઓળખ કરવી અને એમને તાલીમ આપવી. આ એક અનોખી રીતે આધ્યાત્મિક અને રાજકીય વારસો નક્કી કરવાની પદ્ધતિ બની ગઈ.
અને 5મા દલાઈ લામા તો ખાસ હતા નહીં, મહાન 5મા તરીકે ઓળખાય છે. શું કર્યું એમણે?
હા, ગાવાંગ લોપસંગ ગ્યાત્સો 17મી સદી. તેઓ ખૂબ કુશળ રાજનેતા અને ધર્મગુરુ હતા. એમને મોંગોલ શાસક ગુશરી ખાનની મદદથી તિબેટને ફરી એક કર્યું અને ગાંદેન ફોદરાંગ નામની સરકાર સ્થાપી, જે 1959 સુધી ચાલી. લાસાનો પ્રખ્યાત પોટલા મહેલ પણ એમણે જ બંધાવવાનું શરૂ કર્યું. એમના સમયથી દલાઈ લામા તિબેટના ધાર્મિક અને રાજકીય વડા બન્યા.
તો આ પરંપરાગત તિબેટી સમાજ કેવો હતો? પુસ્તક એના વિશે શું કહે છે? એનું માળખું કેવું હતું?
એ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલો હતો એમ કહી શકાય. ઉમરાવો, પછી સામાન્ય ખેડૂતો અને પશુપાલકો, અને ત્રીજો બહુ મોટો વર્ગ હતો મઠોમાં રહેતા સાધુ સાધ્વીઓનો. અને મઠો ખાલી પૂજાપાઠના સ્થળ નહોતા, એ મોટા જમીનદારો હતા, વેપાર ઉદ્યોગ ચલાવતા અને શિક્ષણ આપવાનું કામ પણ મોટે ભાગે એ જ કરતા. સમાજનું કેન્દ્ર હતા મઠો.
અને કળાનું શું? આપણે તિબેટી થંકા પેઇન્ટિંગ્સ અને મૂર્તિઓ જોઈએ છીએ, તે બહુ સુંદર હોય છે.
હા, અને કેપ્સ્ટિન નોંધે છે કે તિબેટની લગભગ બધી જ કળા ધાર્મિક હતી. થંકા હોય, ભીંતચિત્રો હોય, શિલ્પો હોય, સ્થાપત્ય હોય, બધું જ બૌદ્ધ વિચારો અને ધ્યાન માટે મદદરૂપ બને એ રીતે બનાવાતું. આ સિવાય તિબેટી દવા જેને સોવા રિગ્પા કહે છે, જ્યોતિષ અને ગેસર રાજાનું મહાકાવ્ય પણ એમની સંસ્કૃતિના મહત્વના અંગો હતા. હવે આવીએ આધુનિક યુગ પર. 19મી 20મી સદીમાં તિબેટ દુનિયાના સંપર્કમાં આવ્યો, એટલે કે બ્રિટિશ ભારત, ચીનનું ક્વિંગ સામ્રાજ્ય અને રશિયા વચ્ચેની પેલી ગ્રેટ ગેમ ચાલી, એમાં તિબેટનું મહત્ત્વ વધી ગયું.
ચીન સાથેના સંબંધો કેવા હતા એ સમય? શું તિબેટ ચીનનો ભાગ હતું જે માજે દાવો કરાય છે?
કેપ્સ્ટીન સમજાવે છે કે સંબંધ જટિલ હતો. એ સીધી ગુલામી ન હતી. એને છોયોન એટલે કે પૂજારી યજમાન સંબંધ કહેવાય છે.
છોયોન,
હા, એટલે દલાઈલામાં ધાર્મિક ગુરુ પૂજારી અને ચીનના સમ્રાટ રાજકીય સંરક્ષક યજમાન, બંને એકબીજાને માન્યતા આપતા. પણ 20મી સદીની શરૂઆતમાં ચીનમાં ક્વિંગ સામ્રાજ્ય પડ્યું ત્યારે તિબેટે લગભગ 40 વર્ષ સુધી શું કહેવાય વાસ્તવિક સ્વતંત્રતા ભોગવી.
પણ પછી 1949માં ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ અને બધું બદલાઈ ગયું.
બરાબર. 1950માં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ તિબેટ પર આક્રમણ કર્યું, જેને એમણે શાંતિપૂર્ણ મુક્તિ કહ્યું. 1951માં 17 મુદ્દાનો કરાર થયો, પણ એ લાંબો ચાલ્યો નહીં. તણાવ વધતો ગયો અને 1959માં લ્હાસામાં મોટો બળવો થયો, જેને ચીની સેનાએ બહુ ક્રૂરતાથી કચડી નાખ્યો.
અને આના કારણે જ વર્તમાન 14મા દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સોને ભારત આવવું પડ્યું.
હા, ત્યાર પછી ચીનના શાસન હેઠળ તિબેટમાં ઘણો સાંસ્કૃતિક વિનાશ થયો. ખાસ કરીને 1966 થી 1976ની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન તો હજારો મઠ તોડી પડાયા. જોકે પછી 1980ના દાયકામાં થોડી છૂટછાટ મળી, પણ 1989 પછી ફરી દમન વધ્યું. ચીને ત્યાં ઘણો આર્થિક વિકાસ કર્યો છે એ વાત સાચી, પણ સાથે બહારથી હાન ચાઇનીઝ લોકોને વસાવ્યા છે, જેનાથી તિબેટી સંસ્કૃતિ અને ઓળખ પર ભારે દબાણ આવ્યું છે.
પણ આ વાર્તાનો અંત નથી. દેશનિકાલમાં પણ તિબેટી સમુદાયે ઘણું ઘણું મહત્વનું કામ કર્યું છે.
ચોક્કસ. ભારતમાં ધર્મશાલામાં એમની દેશનિકાલ સરકાર સ્થપાઈ. એમણે શાળાઓ, મઠો, સાંસ્કૃતિક સંસ્થાઓ ઊભી કરીને પોતાની ઓળખ અને ધર્મને જીવંત રાખ્યા છે, અને આ કારણે તિબેટી બૌદ્ધ ધર્મ આજે દુનિયાભરમાં ફેલાયો છે. આ ખરેખર એમની અદમ્ય જીજીવિષાનું પ્રમાણ છે.
આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે પુસ્તકની મુખ્ય થીમ્સ કે સંદેશા તારવવા હોય તો શું ગણી શકાય? એવી કઈ વાતો છે જે આપણને ખાસ યાદ રાખવા જેવી છે આ પુસ્તકમાંથી?
પશ્ચિમમાં આપણે આ બંનેને અલગ જોવાની કોશિશ કરીએ છીએ, પણ તિબેટમાં શાસન અને ધર્મ એકબીજામાં વણાયેલા હતા. દલાઈ લામાની સરકાર, પેલી ગાંડેન ફોદરાંગ, એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સમજ આપણને દુનિયામાં શાસનની જુદી જુદી વ્યવસ્થાઓને સમજવામાં મદદ કરે છે, જે આપણા પોતાના અનુભવોથી કદાચ અલગ હોય.
બરાબર. બીજી થીમ જે આપણે શરૂઆતમાં વાત કરી, ભૂગોળનો પ્રભાવ. પેલી કઠોર જમીને લોકોમાં જે સહનશીલતા અને પ્રકૃતિ માટે આદર પેદા કર્યો એ અનોખું છે. આપણને પણ વિચાર આવે કે આપણું પર્યાવરણ આપણને કેવી રીતે ઘડે છે. ગુજરાતનો દરિયા કિનારો કે કચ્છનું રણ આપણા સ્વભાવ અને સંસ્કૃતિ પર શું અસર કરે છે, એ વિચારવા જેવું છે.
ત્રીજી થીમ છે સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પોતાનું બનાવવાની ક્ષમતા. તિબેટે બૌદ્ધ ધર્મ ભારતથી લીધો, પણ એને આંધળો સ્વીકાર ન કર્યો. એનો ઊંડો અભ્યાસ કર્યો, પોતાની સ્થાનિક માન્યતાઓ સાથે ભેળવ્યો અને એક નવું જ રૂપ આપ્યું તિબેટી બૌદ્ધ ધર્મ. આ આપણને શીખવે છે કે સંસ્કૃતિઓ કેવી રીતે એકબીજા પાસેથી શીખે છે અને બદલાય છે, જેમ ભારતમાં પણ અનેક સંસ્કૃતિઓનું મિશ્રણ થયું છે અને કંઈક નવું બન્યું છે.
ચોથું, વિવિધતામાં એકતા. તિબેટને આપણે એક જ રંગે ન જોવું જોઈએ. ત્યાં પ્રદેશો જેમ કે મધ્ય તિબેટ, પૂર્વમાં ખામ, ઉત્તર પૂર્વમાં આમદો અને બૌદ્ધ સંપ્રદાયો વચ્ચે ઘણી વિવિધતા છે. આ જટિલતા સમજવી જરૂરી છે, જેમ આપણે ભારતમાં પ્રાદેશિક અને ધાર્મિક વિવિધતાને સમજીએ છીએ અને એનું સન્માન કરીએ છીએ.
અને છેલ્લી પાંચમી થીમ જે મને ખૂબ પ્રભાવિત કરે છે તે છે મુશ્કેલીઓ સામે ટકી રહેવાની અને પરિવર્તન પામવાની ક્ષમતા, સ્થિતિસ્થાપકતા. 1959 પછી જે કંઈ થયું તે ભયાનક હતું, પણ તિબેટી લોકો હાર્યા નથી. દેશની અંદર અને બહાર એમણે પોતાની ઓળખ જાળવી રાખી છે અને દુનિયાને પોતાની વાત પહોંચાડી છે. આ સ્થિતિસ્થાપકતા ખરેખર પ્રેરણાદાયક છે. ગમે તેવી આફતમાં પણ આશા અને પ્રયત્ન છોડવા નહીં, એ શીખ મળે છે.
બિલકુલ. પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે સીધા દિલ પર અસર કરે. ચાલો એવા કેટલાક નોંધપાત્ર વિચારો પર નજર કરીએ જે કેપ્સ્ટીન રજૂ કરે છે, એમના પોતાના શબ્દોમાં કદાચ નહીં, પણ એમનો ભાવ.
હા, જેમ કે પહેલો વિચાર જે આપણે ચર્ચા કરી, તિબેટના ઇતિહાસને સમજવા માટે તેની ભૂગોળથી શરૂઆત કરવી પડે છે. એ માત્ર પૃષ્ઠભૂમિ નથી, પણ લોકોના ચરિત્ર, જીવનશૈલી અને આધ્યાત્મિક કલ્પનાને આકાર આપનાર મૂળભૂત શક્તિ છે. મતલબ કે પર્યાવરણ કેટલું મહત્વનું છે.
બીજો વિચાર બૌદ્ધ ધર્મના આગમન વિશે. તિબેટમાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ માત્ર ધર્મનો સ્વીકાર ન હતો, પણ સંપૂર્ણ સંસ્કૃતિની આયાત હતી, જે તિબેટી સંદર્ભમાં સંપૂર્ણપણે પુનઃકલ્પિત થઈ. આ બતાવે છે કે કેવી રીતે એક વિચારધારા, એક ધર્મ આખા સમાજને નવો આકાર આપી શકે છે.
ત્રીજો, દલાઈ લામાની સરકાર વિશે. ગાંડેન ફોદ્રાંગ સરકાર એક અનન્ય રાજકીય સિદ્ધાંત હતો, જેમાં રાજ્યને કરુણાના બોધિસત્વની સંપત્તિ માનતી હતી. લૌકિક શાસન પવિત્ર મિશનનું વિસ્તરણ હતું. આ શાસનના એક તદ્દન અલગ મોડલની વાત છે, જ્યાં ધર્મ અને રાજનીતિ એક હતા.
અને ચોથો, આધુનિક સમય વિશે. 20મી સદીની તિબેટની કરુણાંતિકા સહસ્ત્રાબ્દીના ઇતિહાસ સાથેનો ભંગાણ હતો. જો કે ત્યાર પછીની વાર્તા અસાધારણ સ્થિતિસ્થાપકતાની રહી છે. આ નુકસાનની સ્વીકૃતિ સાથે ટકી રહેવાની શક્તિ પર ભાર મૂકે છે. એ બહુ મહત્વનું છે.
તો આ બધી વાતો, આ બધી સમજ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? એક સામાન્ય નાગરિક માટે આ પુસ્તકમાંથી શું શીખવા જેવું છે?
મને લાગે છે કે પહેલું તો દુનિયામાં ચાલી રહેલા મુદ્દાઓને ઊંડાણથી સમજવાની દ્રષ્ટિ મળે છે. તિબેટ ચીન મુદ્દો ખાલી સમાચારની હેડલાઇન નથી, એની પાછળ એક લાંબો ઇતિહાસ અને સંસ્કૃતિ છે. આ સમજ આપણને વધુ માહિતગાર નાગરિક બનાવે છે અને આપણે વધુ સારી રીતે ચર્ચા કરી શકીએ.
બીજું, ધર્મ જીવનના દરેક પાસાને કેવી રીતે સ્પર્શી શકે એનું એક જીવંત ઉદાહરણ મળે છે. તિબેટમાં ધર્મ માત્ર પૂજાપાઠ પૂરતો સીમિત નહોતો, એક કળા, રાજકારણ, સમાજ જીવન બધા પર છવાયેલો હતો. આ આપણને ધર્મની સામાજિક ભૂમિકા વિશે, એના સારા નરસા પાસાઓ વિશે વિચારવા પ્રેરે છે.
ત્રીજું, સાંસ્કૃતિક ઓળખ કેવી રીતે જાળવી રાખવી, ખાસ કરીને મુશ્કેલ સંજોગોમાં. દેશ નિકાલમાં તિબેટી સમુદાયે જે રીતે પોતાની સંસ્થાઓ બનાવી, શિક્ષણ પર ભાર મૂક્યો, એ બીજા સમુદાયો માટે પણ શીખવા જેવું છે. આપણી પોતાની પરંપરાઓ અને ભાષા જાળવી રાખવા માટે આપણે શું કરી શકીએ એ વિચાર આવે, ખાસ કરીને ગુજરાતમાં, જ્યાં આપણે આપણી ભાષા અને સંસ્કૃતિ માટે ચિંતિત હોઈએ છીએ.
અને ચોક્કસપણે કોઈ પણ માહિતી કે વાતને જેમ છે તેમ સ્વીકારી લેવાને બદલે તેના પર વિવેચનાત્મક રીતે વિચારવાની ટેવ પડે છે. પેલી શાંગ્રીલા જેવી રોમેન્ટિક કલ્પનાઓ અને રાજકીય પ્રચારથી પર જઈને સત્ય શું છે તે શોધવાનો પ્રયાસ કરવો. કોઈ પણ મુદ્દાને બધી બાજુથી જોવાની ટેવ કેળવાય.
આ પુસ્તક અને આપણી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ તે એ છે કે તિબેટે કેવી અદ્ભુત રીતે બહારથી આવેલા બૌદ્ધ ધર્મને પોતાની સ્થાનિક પરંપરાઓ સાથે ભેળવીને કંઈક તદ્દન નવું અને પોતાનું બનાવ્યું. એ નકલ નહોતી, પણ એક સર્જનાત્મક પ્રક્રિયા હતી. એ બહુ મોટી વાત છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી પાસું છે તિબેટી લોકોની સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ. આટલા વર્ષોના દમન અને વિસ્થાપન પછી પણ એમણે પોતાની સંસ્કૃતિ અને ઓળખને માત્ર જીવંત નથી રાખી, પણ દુનિયાભરમાં એનો આદરભેર પ્રસાર કર્યો છે. આ ખરેખર માનવ જુસ્સાનું, માનવ સંકલ્પ શક્તિનું પ્રતીક છે.
બિલકુલ. તો આજના આ મંથનના અંતે એક સવાલ શ્રોતાઓ માટે છોડી જઈએ. આપણા ઝડપથી બદલાતા વૈશ્વિક યુગમાં આપણે આપણી પોતાની સાંસ્કૃતિક ઓળખ કેવી રીતે જાળવી શકીએ અને સાથે સાથે દુનિયા સાથે કદમ મિલાવીને પણ ચાલી શકીએ? આ બેલેન્સ કેવી રીતે શોધવું? તિબેટનો અનુભવ આ સંતુલન સાધવા વિશે આપણને શું શીખવી શકે છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.